నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమోసు మంగళం నమస్మరిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अध्याय आपणे करी रह्या छीए. कर्ता कर्म अधिकार चाले छे एमां गाथा 72 नो अध्याय आपणे लगभग पूरो कर्यो छे. 72 नी गाथा नी टीका नो बीजो भाग આપણે કર્યો અને એ બીજા ભાગમાં છેલ્લી બે વાત છે નય વિશેની, એ આજે આપણે લઈએ. તો અહીંયા ટીકાના બીજા ભાગમાં કહે છે કે વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે, તર્ક દ્વારા અહીંયા સમજાવવું છે ને, એટલે એ બીજી રીતે આ બધી વાત સમજાવતા આચાર્ય ભગવાન કહે છે કે એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય, આશ્રવો અને આત્મા એ બેને જુદા પાડનારું જ્ઞાન, ભેદ જ્ઞાન છે તે કેવું છે, તે શું છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન છે. આપણે જાણીએ છીએ કે તે જ્ઞાન છે, પણ છતાં જો એને અજ્ઞાન કહેવામાં આવે તો પછી આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી, એટલે ભેદ વિનાના જ્ઞાનથી, આત્મા અને આશ્રવ વચ્ચે કોઈ ભેદ નથી એવા જ્ઞાનથી કંઈ ફેર પડતો નથી, કંઈ વિશેષતા રહેતી નથી. અને જો જ્ઞાન છે, આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે ખરેખર જો જ્ઞાન છે, તો પછી બીજો પ્રશ્ન અહીંયા કર્યો છે કે જો એને જ્ઞાન ગણો છો તો પછી એ જ્ઞાન એ ક્યાં પ્રવર્તે છે, આશ્રવોમાં પ્રવર્તે છે કે આશ્રવોથી નિવર્ત્યું છે. એ જ્ઞાન તો આત્મામાં પ્રવર્તે છે ને આશ્રવોથી તો નિવર્ત્યું છે. આપણે એ પણ જાણીએ છીએ કે એ ભેદ જ્ઞાન છે તે આશ્રવોથી નિવર્ત્યું છે, એટલે કે આત્મા અને આશ્રવ એ જુદા છે અને એમ જુદા પાડી અને એ આશ્રવોથી નિવર્ત્યું છે. છતાં તર્કથી સમજાવવું છે ને, એટલે અહીંયા કહે છે કે જો આપણે એમ માનીએ કે આશ્રવોમાં એ પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ, એટલે કે આત્મા અને આશ્રવ એ બંને ભેદ ન રહેતા, અભેદ ભેદ નહીં એટલે એની વચ્ચે ભેદ નહીં રહેતા, પછી કંઈ વિશેષતા થઈ નહીં. અને જો આશ્રવોથી નિવર્ત્યું છે, જો એમ કહીએ જ્ઞાનને એ આશ્રવોથી નિવર્ત્યું છે જો એમ કહેવામાં આવે, એમ માનવામાં આવે છે, તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો એમ કહી શકાય. એટલે આ તર્ક દ્વારા આપણને સમજાવવામાં આવ્યું કે જ્ઞાન દ્વારા કર્મનો નિરોધ થાય છે. હવે આ વાત નો થોડો વધારે વિસ્તાર કરીએ, કેમ કે તર્કથી સમજાવ્યું છે એટલે કેટલાકને જલ્દી સમજણ ન પણ પડે, એટલે ફરીને એ વાતને આપણે અહીંયા લઈએ છીએ. કે પહેલી વાત કે જો અજ્ઞાન છે આત્મા અને આશ્રવોના ભેદ જ્ઞાન, આત્મા અને આશ્રવો એ બંને વચ્ચે જે ભેદ જ્ઞાન છે એ જ્ઞાન જ છે, છતાં પણ જો એ અજ્ઞાન છે એમ લેવામાં આવે તો કાંઈ વિશેષતા ન રહી, એનો અર્થ શું થાય? તો કે આત્મા અને આશ્રવોનું અભેદ જ્ઞાન, એટલે અભેદ એટલે એક પણ આરૂપ, આત્મા અને આશ્રવોનું અભેદ જ્ઞાન એટલે એકપણાનું જ્ઞાન, અને એ જ્ઞાન અજ્ઞાન છે અને તેનાથી બંધ છે. તેનાથી બંધ થાય છે. આશ્રવો અને આત્મા એ બંનેનું અભેદ જ્ઞાન, એકપણાનું જ્ઞાન એ તો અજ્ઞાન છે અને એનાથી બંધ થાય છે એટલે કર્મ બંધાય છે. પણ આપણે એમ સમજીએ છીએ કે આત્મા અને આશ્રવો બંને ભિન્ન છે, એવું જ્ઞાન છે, એ ભેદ જ્ઞાન છે અને એને જ્ઞાન કહેવામાં આવે તો વાત બરાબર છે. જો ભેદ જ્ઞાન અને ભેદ જ્ઞાન, આત્મા અને આશ્રવો વચ્ચેનું ભેદ જ્ઞાન અને અજ્ઞાન એ બે એક જ હોય, એટલે ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન હોય, તો પછી કોઈ ફેર જ પડતો નથી. એટલે અહીંયા ગુરુદેવે સરસ સમજાવ્યું છે કે જો આત્મા અને આશ્રવો ભિન્ન છે, જુદા છે, એવું જે ભેદ જ્ઞાન તે પણ અજ્ઞાન હોય, આત્મા અને આશ્રવો બંને ભિન્ન છે એવું જે ભેદ જ્ઞાન છે એ પણ અજ્ઞાન હોય, તો પછી બંનેમાં કાંઈ ફરક ન પડે. જો ભેદ જ્ઞાન પણ અજ્ઞાન હોય તો આત્મા અને આશ્રવોના એકપણા અભેદપણા ના જ્ઞાનથી તેમાં કાંઈ વિશેષતા ન થઈ. તો એનું એ જ રહ્યું, આત્મા અને આશ્રવો એક રૂપે તો માનતો આવ્યો જ છે. આત્માની રાગ સાથેની જે અનાદિની એકતા છે ને, એને આત્માને રાગ સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે ને, અનાદિથી છે એટલે તો એને સંસાર છે. જે રાગના ભાવ છે એની સાથે એને એકતા બુદ્ધિ છે કે જાણે કે એ પોતે એ રૂપે છે, એવી એને એકતા છે ને, એટલે એનાથી એ જુદો પડતો નથી ને રાગથી. એટલે એનાથી રાગથી એ જુદું નથી પડતું, તો પછી એ ભેદ જ્ઞાન કહેવાય જ નહીં, એ જ્ઞાન પણ નથી. એટલે આત્મા અને આશ્રવ બેને જુદા પાડનારું જે ભેદ જ્ઞાન, કે આત્મા જુદો આશ્રવ જુદા છે, એવું જે ભેદ જ્ઞાન છે તે જ્ઞાન છે. હવે એ જ્ઞાન છે એ વાતને આપણે સ્વીકારી, તો પછી બીજો પ્રશ્ન એ કર્યો કે જો એ જ્ઞાન છે તો પછી એ જ્ઞાન કેવું છે? એ આશ્રવોથી નિવર્ત્યું છે કે એ જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે? આ બીજો પ્રશ્ન છે. જો તે જ્ઞાન છે એમ કહેવામાં આવે, શું આત્મા અને આશ્રવો બંને જુદા છે? કેમ જુદા છે? તો કે બંનેમાં લક્ષણ ભેદ છે. આત્મા ચેતન છે અને આશ્રવો છે તે જડ છે. બંનેમાં ચેત એ લક્ષણનો ફેર છે. તો એવું જે જ્ઞાન, બંનેને જુદા પાડનારું જ્ઞાન, ભેદ જ્ઞાન છે, એને જો જ્ઞાન કહેવામાં આવે છે, તો પછી એક બીજો પણ પ્રશ્ન એ થાય છે કે એ જ્ઞાન જે છે એ કેવું છે? એ આશ્રવમાં પ્રવર્તે છે કે પછી એ આશ્રવોથી નિવર્ત્યું છે? અને જો એમ કહેવામાં આવે કે એ જ્ઞાન છે એ આશ્રવોમાં પ્રવર્તે છે, જો આશ્રવોમાં પ્રવર્તે છે એમ કહેવામાં આવે, તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. એટલે આત્મા અને આશ્રવો વચ્ચે એકપણું છે, એમાં કોઈ ફેરફાર ન દેખાયો, એ તો એમનું એમ જ રહ્યું. જ્ઞાન તમે કહેતા હો અને પછી આત્મા અને આશ્રવો જો જુદા ન પડતા હોય તો પછી એ જ્ઞાન કહેવાય જ નહીં. એટલે આશ્રવોમાં એ જ્ઞાન પ્રવર્તતું હોય તો એનો અર્થ એ થયો કે આત્મા અને આશ્રવો વચ્ચે કંઈ ફેરફાર બતાવનારું નથી, ભેદ પાડનારું પણ નથી. એટલે એ જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તતું નથી પણ નિવર્તે છે એમ જ કહેવાય. કેમ કે આત્મા અને આશ્રવોના એકરૂપપણાથી, અભેદપણાથી એ જ્ઞાન જુદું ન દેખાતું હોય, એનાથી જુદું ન દેખાતું હોય, તો પછી એને જ્ઞાન કહેવાનો અર્થ પણ નથી. એ જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે એમ જ થયું. પણ એ જ્ઞાન આશ્રવોમાં ન પ્રવર્તતું હોય ને માત્ર આત્મામાં જ પ્રવર્તતું હોય, આશ્રવોને જુદા પાડી બતાવનારું હોય તો એ જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન કહો અને વળી પાછા એમ કહો કે ના આશ્રવોમાં પ્રવર્તે છે, આશ્રવોમાં એ જ્ઞાન રૂચિ કરાવે છે, રૂચિ કરે છે એમ કહો, તો પછી કંઈ એનો અર્થ રહેતો નથી. એનું એ જ થયું. આશ્રવો જુદા પડ્યા જ નહીં. એટલા માટે એના ઉપરથી તર્કથી એમ સિદ્ધ થાય છે કે એ જ્ઞાન છે તે આશ્રવોમાં પ્રવર્તતું નથી, આશ્રવોમાં રૂચિ કરાવતું નથી. એ જ્ઞાન આત્મામાં પ્રવર્તે છે, આત્માની રૂચિ કરાવનારું છે. પુણ્ય પાપના ભાવો એ આશ્રવ એને ઉપાદેય કરી અને પ્રવર્તે તે જ્ઞાન ખરેખર તો ભેદ જ્ઞાન જ નથી. એટલે એને જુદા પાડનારું જે ભેદ જ્ઞાન છે એ જ જ્ઞાન છે, અને એ જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તતું નથી પણ એ આત્મામાં પ્રવર્તે છે. આશ્રવોની રૂચિ કરાવતું નથી પણ એ આત્માની રૂચિ કરાવે છે. આ વાતને અહીંયા એ રીતે સિદ્ધ કરી અને પછી એ સિદ્ધ થયું એટલે એ આત્મા તરફ રહે છે, આત્માનું જ જ્ઞાન કરાવનારું છે, આશ્રવોમાં પ્રવર્તતું નથી, આશ્રવોની રૂચિ કરાવતું નથી. તો પછી આશ્રવોથી નિવર્ત્યો કહેવાય. એ જ્ઞાન દ્વારા જે ભેદ જ્ઞાન થયું, આત્મા અને આશ્રવો જુદા છે એવું ભેદ જ્ઞાન થયું, એટલે એ ભેદ જ્ઞાન દ્વારા એ આશ્રવોથી નિવર્ત્યો, આશ્રવો એને છૂટ્યા, આશ્રવો રહ્યા નહીં. અને આશ્રવો રહ્યા નહીં તો પછી બંધ પડશે નહીં, આશ્રવો રહેતા નથી તો પછી બંધ ક્યાંથી પડે. એટલે એ રીતે એ જ્ઞાન દ્વારા કર્મબંધનો નિરોધ થાય છે, એટલે નવા કર્મબંધ થતા નથી. આ તર્ક દ્વારા અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું. એટલે એમ કહેવાય કે જો આશ્રવોથી એ નિવર્ત્યું છે એટલે જ્ઞાન, તો આશ્રવો થતા નથી. માટે એમ કહી શકાય કે જ્ઞાનથી જ કર્મબંધનો નિરોધ થાય છે. કર્મબંધનો નિરોધ જ્ઞાન દ્વારા થાય છે, બીજી કોઈ ક્રિયા દ્વારા થતો નથી. પુણ્ય પાપના ભાવો એના તરફનું લક્ષ છૂટે, એની દ્રષ્ટિ ખસી અને સ્વભાવમાં જ્યારે એ એકાકાર થાય છે તો એ ખરેખર ભેદ જ્ઞાન રૂપે પરિણમે છે, અને એવું જ્ઞાન છે તે આત્મામાં પ્રવર્તે છે. એને આશ્રવો સાથે કોઈ સંબંધ નથી, આશ્રવોથી એ છૂટ્યું છે, એ આશ્રવોની રૂચિ કરતું નથી. અને એમ થતાં હવે એને આશ્રવોથી ખસવું થયું છે, એને આશ્રવોની રૂચિ નથી. આશ્રવો થાય છે તો એ પોતાના માનતો નથી, એને દ્રષ્ટા ભાવે જુએ છે, અને એમ થતાં એને કર્મનો બંધ થતો નથી. એક વાત બીજી પણ લીધી છે કે અવિરતિ આદિ રાગ પરિણામ હોય ખરા, પણ હું તો રાગથી ભિન્ન ચિદાનંદ ઘન સ્વરૂપ છું, એવું ભેદ જ્ઞાન થતા એ બંધ અટકી જાય છે, બંધ પડતો નથી. એટલે અવિરતિ એટલે કે હજી ચારિત્રની ભૂમિકાનો વિચાર કરીએ તો હજી ચારિત્ર એવું આવ્યું ન હોય તો એને રાગ હોય. જ્ઞાનીને પણ અનંતાનુબંધી કસાય ગયો છે સમ્યક દ્રષ્ટિને, પણ હજી એ ચોથા ગુણસ્થાને એ અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે ત્યારે એને પણ હજી રાગ છે. પણ એ રાગના પરિણામ સાથે એને એમ નથી કે એ મારા છે, એ લાભદાયી છે, એ શુભભાવના પરિણામને કારણે મને ધર્મ થાય છે, એવી એની બુદ્ધિ નથી, એવી દ્રષ્ટિ નથી. એટલે જ્યારે હજી એ દેશવીરતી કે પૂર્ણવીરતી થયો નથી, વ્રત તપ હજી એને થયા નથી અને માત્ર સમ્યક દર્શન થયું છે, ત્યારે પણ એ અવિરતી છે, ત્યારે પણ એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ રાગને લે છે, શુભ ભાવને એ જાણનારો થાય છે. એમ નથી કે શુભ ભાવ જે છે તે મને લાભનું કારણ છે, એ મારા છે, એનાથી ધર્મ છે, એવી એની દ્રષ્ટિ નથી હોતી, એવી એની શ્રદ્ધા નથી હોતી, એવી એની માન્યતા હોતી નથી. એ તો પોતાને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જાણે છે, એટલે એને હવે અનંત અનુબંધ થાય એવા કર્મ તો થતા જ નથી, એવી કર્મની પ્રકૃતિ તો હવે રહી જ નહીં, અનંત અનુબંધી કસાય થતો નથી. હવે આગળ એક વાત બીજી પણ આમાં લીધી છે કે આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. ક્રિયાનય કેવો ક્રિયાનય છે કે ક્રિયા દ્વારા ધર્મ થાય એવો નય, એનું નામ ક્રિયાનય છે. ક્રિયા પ્રત્યેનો એવો પક્ષપાત કે ક્રિયા છે તો જ ધર્મ છે, એ સિવાય કોઈ ધર્મ નથી, એવો ક્રિયાનય. તો ક્રિયાનય દ્વારા એટલે કે જે નય ક્રિયાને વિશેષપણે દર્શાવે છે એવા ક્રિયા દ્વારા ધર્મ છે એવી મિથ્યા શ્રદ્ધા વર્તતી હોય છે, તો એ મિથ્યા શ્રદ્ધાનું અહીંયા ખંડન થાય છે. કઈ રીતે? તો કે જ્ઞાનનો અંશ જે છે અને અજ્ઞાનનો અંશ, બે બંને અંશ હોય તો પણ પૂર્ણ નથી. પૂર્ણ તો કેવળ ભગવાનને જ્ઞાન હોય છે. તો એ જ્ઞાનનો અંશ જયારે પ્રગટ થયો હોય સમ્યક દ્રષ્ટિને, અને એની શ્રદ્ધામાં એમાં આવ્યું, એની શ્રદ્ધામાં પોતાનું સ્વરૂપ જે છે તે જ આશ્રય કરવા લાયક છે, એનું જ શરણું કરવા લાયક છે, અને ભેદ જ્ઞાન દ્વારા એ બધાથી જુદો પડી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ જ ધર્મ છે એમ દ્રષ્ટિ થઈ છે, તો એ કેવળ જ્ઞાનનો અંશ છે. આત્માને એને જાણ્યો છે, જેવું સ્વરૂપ છે એને જાણ્યું છે, એટલે આત્માનું જ્ઞાન થયું છે, એ અંશ એને પ્રગટ્યો છે. આવો જે સમ્યક દ્રષ્ટિ છે એને પેલા ક્રિયાનય દ્વારા ધર્મ છે એવો જે મિથ્યા અભિપ્રાય, એ નય છે તે કેવો છે? એ અજ્ઞાનનો અંશ છે. એ અજ્ઞાન છે એનો એ અંશ છે. એવા અંશનું એને અહીંયા ખંડન થાય છે કે ના, અજ્ઞાન દ્વારા એટલે કે ક્રિયા દ્વારા ધર્મ થતો નથી. એટલે અહીંયા આ વાતને અહીંયા લીધી છે કે આમ સિદ્ધ થવાથી, જે પ્રમાણે વાત કરી કે જ્ઞાન દ્વારા જ કર્મબંધનો નિરોધ થાય છે, આ વાતને આપણે સિદ્ધ કરી. એટલે આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. દયા, દાન, પૂજા, ભક્તિ આદિ એ પુણ્યભાવથી ધર્મ થાય એવા અજ્ઞાનમય ક્રિયાનયનું ખંડન થયું. કસાયની મંદતા એટલે શુભ ભાવ, કસાયની મંદતા કરતા કરતા, શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય એવી ખોટી માન્યતાનું અહીંયા ખંડન થયું. મંદ રાગની લાખ ક્રિયાઓ કરે પણ એ ધર્મ નથી. રાગથી નિવર્તેલું જ્ઞાન ધર્મ છે. આશ્રવોથી જે નિવર્ત્યું છે, હવે જેને આશ્રવો પ્રત્યે રૂચિ રહી નથી, આશ્રવો પોતાના છે એમ રહ્યું નથી, આશ્રવોએ પરિણમન થાય છે તો પણ એને એ પરિણમનમાં કોઈ રૂચિ નથી, એ પરિણમનને પોતાનું માનતો નથી, એવો જે ધર્મી છે એને તો આ ક્રિયાનયનું ખંડન તરત જ થઈ જાય છે. કે જેવું જ્ઞાન દ્વારા એને સમજાય છે કે ઓહો, ભગવાન આત્મા આવો છે અને એ મારા જ્ઞાનમાં જણાયો છે, અને એમ કરતા એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, ધ્યાન થાય છે, ભાન થાય છે, એટલે શ્રદ્ધા આખી બદલાઈ જાય છે. પછી એને ક્રિયાકાંડ જે છે એ શુભભાવ છે, એ બંધનું કારણ જણાય છે, એ ધર્મનું કારણ એને જણાતું નથી. એટલે એ ક્રિયાનય દ્વારા જે કહેવામાં આવે ક્રિયાનયનો વિષય, કે ક્રિયા દ્વારા ધર્મ થાય એ વાતનું ખંડન થાય છે, એ વાત હવે રહેતી નથી. રાગની મંદતાની ક્રિયા, તે ક્રિયા, અને પરલક્ષી આત્માનું જ્ઞાન, એ જ્ઞાન એમ જે માને છે અને એને જ્ઞાન ક્રિયા કહે છે, એ મિથ્યાત્વ સહિત છે. એને મિથ્યાત્વ જ છે, એની માન્યતા ખોટી છે, એની માન્યતા સાચી નથી, યથાર્થ નથી. શાસ્ત્રમાં એમ આવે છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષમાં જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં સ્થિરતા કરવી, ઠરવું, એમાં રમણતા કરવી, એ ક્રિયા, એમ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ અર્થ થાય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જે કહેવામાં આવી, તો એ જ્ઞાનની ક્રિયા એટલે આ શાસ્ત્રનું જ્ઞાન અથવા તો પરના લક્ષ્ય થતું જ્ઞાન, એ કંઈ જ્ઞાન છે નહીં. અને ક્રિયા એટલે આ રાગની મંદતા કે શુભભાવ, અને એમ એ ક્રિયા કંઈ પણ થાય તો એ પણ કંઈ ધર્મક્રિયા નથી. એટલે ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ એવો નથી કે શુભભાવ સહિત ક્રિયા કરવી અને આ શાસ્ત્રનું જ્ઞાન એને જાણી લેવું એટલે આપણને તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે એમ માનવું નહીં. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ અહીંયા ગુરુદેવે બહુ સરસ કર્યો છે. પ્રવચન રત્નાકર ભાગ ચોથામાં 50મા પાના ઉપર સૌથી ઉપર પેરેગ્રાફમાં અહીંયા એ વાત સ્પષ્ટ કરતા કહ્યું છે કે કોઈ કહે છે એવું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને એમાં જ્યારે એ રાગની મંદતાની ક્રિયા અને પરલક્ષી આત્માનું જ્ઞાન એને જો એ જ્ઞાન ક્રિયા અને જ્ઞાન માને છે તો એ યથાર્થ નથી, એટલે એનું અહીંયા ખંડન થયું છે. રાગથી ભિન્ન પડેલું સ્વરૂપનું જ્ઞાન, રાગથી જે જુદો જણાયો છે એવો ભગવાન આત્મા, એનું જ્ઞાન, અનુભવ સહિતનું જ્ઞાન. રાગ એટલે કોઈ પણ પ્રકારના કષાયો, કોઈ પણ પ્રકારના કષાય હોય, એવા નવ પ્રકારના નો કષાય હોય કે પછી ક્રોધ માન માયા લોભ એ ચાર હોય, એ કોઈ પણ હોય તો એ બધાથી એ પોતે ભગવાન આત્મા જુદો છે એવી દ્રઢ શ્રદ્ધા પહેલા એને થઈ અને પછી આત્માનું જ્ઞાન થયું એટલે આત્માનું અવલોકન થયું અને આત્મા એ આનંદ રૂપે અનુભવાયો, ત્યારે એ આત્માનું જ્ઞાન થયું એટલે એને એ બધા કષાયો પોતાથી જુદા છે એવું પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં અનુભવાય, એટલે એ રીતે એ રાગથી ભિન્ન પડેલું સ્વરૂપનું જ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન આ રીતે છે, સર્વ કષાયોથી જુદો ભગવાન આત્મા છે. આપણે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની વાત કરી તો ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે, એ ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિમાં ક્રોધ માન માયા લોભ એ ચાર અનંતાનુમંદીના, અપ્રત્યાખ્યાનાવરણીયના, પ્રત્યાખ્યાનાવરણીયના અને સંજ્વલનના એમ કરીને 16 થાય અને 9 કસાય એમ 25 છે, એ પ્રકૃતિ 25 પ્રકારે એ રીતે બંધાય છે ને એ જ બધા 25 જે છે એ 25 કસાયો છે, અને એ 25 કસાયો બીજી રીતે કહીએ તો 13 કસાયો ક્રોધ માન માયા લોભ, એ પછી એ ગમે તે લેવલના હોય, અનંતાનુબંધીના હોય, અપ્રત્યાખ્યાનવર્ણીના હોય, પ્રત્યાખ્યાનવર્ણીના હોય, સંજલનના હોય, અને પેલા 9 કસાયો. એનાથી રહિત પોતે ભગવાન આત્મા જુદો છે એવું આત્માનું જ્ઞાન, એવું સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન. અને એવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં ઠરવું રમવું તે ક્રિયા એનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે આવી જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષની વાતને શાસ્ત્રમાં કહેવામાં આવી છે કે એવા જ્ઞાનની ક્રિયા કરતા મોક્ષ થાય છે. પણ પેલી ક્રિયાનયની જે વાત કરી, ક્રિયાનય દ્વારા જે જણાવવામાં આવે છે ક્રિયા, ક્રિયાનય નય એ જ્ઞાનનો અંશ છે. એ અંશ શું જણાવે છે? એ ક્રિયાને જણાવનારો અંશ છે, અને એ ક્રિયાને જો કોઈ ધર્મ માને છે તો એ માન્યતા તો પહેલા જ એને ખોટી ઠરાવી, એનું તો ખંડન કરી દીધું. પણ અહીંયા સાથે આ જ્ઞાન ક્રિયા ત્યાં મોક્ષની વાત લઈ અને એને પણ અહીંયા સ્પષ્ટ કર્યું કે કઈ રીતે કઈ ક્રિયા છે તે ખરેખર ધર્મની ક્રિયા છે જે દ્વારા મોક્ષ થાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદી અશુદ્ધ પરિણતિને મટાડીને છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદી અશુદ્ધ પરિણતિને મટાડીને થાય છે, એટલે એ વખતે અશુદ્ધ પ્રવૃત્તિ હોતી નથી, રાગાદીના પરિણામ હોતા નથી. જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તો એ વખતે એ રાગ દ્વેષના પરિણામ થતા નથી, રાગ દ્વેષની કોઈ પ્રવૃત્તિ થતી નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદી અશુદ્ધ પરિણતિને મટાડીને છે. રાગાદી અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, એટલે રાગાદી અશુદ્ધ પ્રવૃત્તિ અશુદ્ધ પરિણતિ એવા પરિણામો ન થાય એમ જો કરવું હોય તો માત્ર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવામાં આવે તો જ એ શક્ય છે. એટલે એવા રાગાદી અશુદ્ધ પરિણામોનો વિનાશ, એટલે હવે નવા એવા ઉત્પન્ન જ ન થાય, જે થઈ ગયા તે થઈ ગયા, હવે રાગાદીના પરિણામો હવે ઉત્પન્ન જ ન થાય એમ જો આપણે ઈચ્છતા હોઈએ તો એ સ્વરૂપના લક્ષ્ય જ થશે અને એ પણ અનુભવ સહિત સ્વરૂપનું લક્ષ્ય થશે ત્યારે જ એનો નાશ થાય એટલે એવા પરિણામો ઉત્પન્ન થાય નહીં. અને આ ભાવને એ પરસ્પર મૈત્રી કહી છે. હવે અહીંયા આગળ બીજી વાત લીધી છે કે વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનું પણ ખંડન થયું. આ જરા સૂક્ષ્મ વાત લીધી છે. આપણે એ વાત તો નક્કી કરી સિદ્ધ કર્યું કે આત્મા અને આશ્રવો એ બંને જુદા છે અને એવું જ્ઞાન ભેદ જ્ઞાન છે. એ જ્ઞાન દ્વારા હવે નવા આશ્રવો થતા નથી એટલે નવા કર્મ બંધ થતા નથી એટલે કે આશ્રવોથી નિવર્તવું થાય છે, આશ્રવોથી નિવૃત્તિ થાય છે. એ આશ્રવોની આશ્રવોથી નિવૃત્તિ થવી અને આત્માનું જ્ઞાન થવું એમાં કોઈ સમયમાં ગાળો રહેતો નથી. આત્માનો અનુભવ થાય છે અને આ બાજુ આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે. એટલે એમાં એક વાત બીજી લેવી છે કે વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એ વાતને સિદ્ધ કરી. એ વાત સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાન નયનું પણ ખંડન થયું. એટલે એકાંતે જો એક જ અંશ તે લેવામાં આવે તો એ વાત પણ રહેતી નથી. એટલે કે એકલું ધારણારૂપ જાણપણું કરીને માને, એકલું ધારણારૂપ જાણપણું કરીને માને કે મને જ્ઞાન થઈ ગયું પણ અંદરમાં જ્ઞાનમાં એકાકાર ન થાય તો તે જ્ઞાન જ નથી. તે એકાંત જ્ઞાન નયનું અહીં ખંડન કર્યું. એકાંત જ્ઞાન નયનું ખંડન એટલે માન્યતામાં હજી અનુભવ રહ્યો નથી અને માત્ર એમ માને કે આત્માનું જ્ઞાન મને થઈ ગયું એટલે મને હવે આશ્રવ નથી, તો એવો એકાંતે જે નય છે એનું અહીંયા ખંડન કર્યું છે. એકલું ધારણારૂપ જાણ પણ થાય, ધારણા જ્ઞાન સુધી પહોંચે, અવગ્રહ ઈયા આવા એને ધારણા, એ પ્રકારે આપણે જ્ઞાન કરીએ છીએ. આગળ વધતા વધતા પછી દ્રઢતા થાય છે. એટલે એકલું ધારણારૂપ જાણપણું થાય, શાસ્ત્ર દ્વારા એવું જાણપણું થાય અને જો એમ માનવામાં આવે કે મને જ્ઞાન થઈ ગયું પણ અંદરમાં પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકરૂપતા કરી નથી, એકાકાર થયો નથી, આત્માને અનુભવ્યો નથી, આત્માનું જ્ઞાન એ રીતે એને થયું જ નથી, તો પછી એ એકાંત જ્ઞાન નયનું કંઈ પ્રયોજન રહેતું નથી. એટલે એનું અહીંયા ખંડન કર્યું કે એમ નથી, એકલો જ્ઞાનનો ઉઘાડ છે પણ આત્મામાં એકાગ્ર થયો જ નથી તો તે જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. માત્ર જ્ઞાનનો ઉઘાડ હોય અને આત્મામાં ન ગયો હોય તો ખરેખર એને જ્ઞાન જ નથી. એને ગમે તે કહેવાય, એને પંડિતાય કહેવાય કે ગમે તે કહેવામાં આવે, એટલા માટે તો એમ કહેવામાં આવે છે કે 12 અંગનું જ્ઞાન ન હોય પણ 11 અંગનું જ્ઞાન હોઈ શકે અને 14 પૂર્વનું ન હોય પણ 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે. એટલું જ્ઞાન હોય છતાં પણ એને સ્વરૂપનું ભાન જ્ઞાન થયું ન હોય, અનુભવ થયો ન હોય, સ્વાનુભૂતિ થઈ ન હોય, એવો જીવ દેવલોકમાં 9મી ગ્રેવિક સુધી જાય પણ આત્મજ્ઞાન વિના એટલે કે સમ્યક જ્ઞાન વિના, સમ્યક દર્શન વિના એ અનંત સંસારમાં રખડે. એટલે કે અભવ્ય હોય એને પણ એટલું જ્ઞાન થઈ શકે પણ પોતાના સ્વરૂપનો એને અનુભવ નથી થતો. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપે એ પરિણમી શકતો નથી માટે એ અભવ્ય છે અને એને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ શકે પણ પોતાના સ્વરૂપ જેવું જ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાન સ્વરૂપે એ પોતે પરિણમી શકતો નથી. જ્ઞાન રૂપે પોતાને પરિણમી જવાનું છે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું અને એ પોતે પોતાના જ્ઞાનમાં એનો જ અનુભવ કરે એટલે ત્યાં કોઈ બે પણ રહે નહીં, એક પણ થઈ જાય, એક રૂપતા થઈ જાય, એક પણ એકાકાર થઈ જાય, અદ્વૈત પણ બે નહીં, અદ્વૈત દ્વૈત નહીં છે, દ્વૈત એટલે બે, અદ્વૈત પણ જ્યારે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાકાર થઈ જાય તો જ સમજવું કે જ્ઞાન છે, અન્યથા એને જ્ઞાન કહેવામાં આવતું નથી. એટલે એવા એકાંતે કોઈ પણ પ્રકારના નય છે એનું પણ અહીંયા ખંડન થાય છે. બીજી વાત અહીંયા સાથે લીધી છે કૃપાળુદેવે, જે વાત કરી છે એને, કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા સુષ્ટ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, એની પણ વાત સાથે લીધી છે. કેમ કે ક્ષયોક્ષમ નો અંશ છે તે વસ્તુ નથી, એટલે એ કઈ નથી, એ કઈ આત્મા નથી. જેને ક્રિયામાં જે રસ છે એની પણ વાત લીધી, અને જે આ રીતે પંડિતાઈ કરી રહ્યા છે અને આત્માનો અનુભવ નથી એ સુષ્ટ જ્ઞાની, એ બંને જે છે એ પોતાને મોક્ષ માર્ગમાં માનવા વાળા છે. ક્રિયા માર્ગમાં રહ્યા છે, માત્ર ક્રિયા સમજ્યા વગરની ક્રિયા, શુભભાવ અથવા તો, અને ક્રિયાઓ કયા કરે છે એવા, અને જે આ શાસ્ત્રનો માત્ર અભ્યાસ કરે છે અને સ્વરૂપમાં જતા નથી, સ્વરૂપનો સ્પર્શ કરતા નથી, એ બંને એમ તો માને જ છે કે પોતે મોક્ષ માર્ગમાં છે, પણ એમના તરફ કૃપાળુ ભગવાનને, કૃપાળુ દેવને, શ્રીમદજીને ખૂબ કરુણા ઉપજે છે, કરી રે બિચારા આ તો ભૂલમાં પડી ગયા છે. એકને ક્રિયાજળ કયા, બીજાને શુષ્ક જ્ઞાની કયા, અને બંનેનો નિષેધ કરીને કહે છે કે એની દશા જોઈને અમને તો કરુણા થઈ આવે છે. રાગથી નિવર્તતું નથી અને સ્વભાવમાં પ્રવર્તતું નથી એ જ્ઞાન જ નથી. જ્ઞાન હોય અને પછી એ રાગની રુચિ કરીને રહે, રાગમાં રસ પડે, રાગની પ્રવૃત્તિમાં એ ધર્મ માને તો સમજવું કે હજી રાગથી નિવર્ત્યો નથી, તો એનું જ્ઞાન છે તે સાચું સમ્યક જ્ઞાન જ નથી. એ તો સ્વભાવમાં પ્રવર્તવું જોઈએ, હજી રાગમાં જ પ્રવર્તતું હોય, રાગથી નિવર્ત્યું જ નથી, રાગથી છૂટું પડ્યું જ નથી, તો એ જ્ઞાનને જ્ઞાન કહેવાય જ નહીં. ક્ષયોક્ષમ જ્ઞાનને કોઈ સમ્યક જ્ઞાન માને તો એ વાત બરાબર નથી, એનો અહીંયા નિષેધ કર્યો છે. અહીં એકાંત ક્રિયાનય અને એકાંત જ્ઞાનનય એ બંને મિથ્યા મતનું ખંડન કર્યું છે. એકાંત ક્રિયાનય અને એકાંત જ્ઞાનનય એ બંને મિથ્યા મતનું ખંડન કર્યું છે. રાગની મંદતાની ક્રિયામાં ધર્મ માને તે ક્રિયાજળ, એવો એ માન્યતાનો જે અંશ જે છે એવો એ જ્ઞાનનો અંશ એ ક્રિયાનય, એટલે એ પણ ખોટું છે. અને જાણવા માત્રથી ભેદ જ્ઞાન માને, આ શાસ્ત્રનું જ્ઞાન થાય બધું સમજે એટલે ભેદ જ્ઞાન છે એમ માને તો એ શુષ્ક જ્ઞાની છે, આત્માનો અનુભવ થયો નથી. આ બધું જે જ્ઞાન છે તે દ્રવ્યરૂપ છે, માહિતી રૂપે છે. આપણે હંમેશા એ વાત કરીએ છીએ કે આ બધું માહિતી રૂપ છે. આત્માનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ને આ બધું ગમે તેટલું આવડે, 11 અંગનું જ્ઞાન આવું થાય અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થાય તો પણ એ બધું માહિતી રૂપ છે, એટલે એ શુષ્ક જ્ઞાન છે. બીજી રીતે કહીએ તો વ્યવહાર કરતા કરતા ધર્મ થાય એવું માને એ એકાંત ક્રિયાનયનું અહીં ખંડન કર્યું છે. તથા પરલક્ષી જાણપણા માત્રથી જ્ઞાન થાય એવું માને તે એકાંત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું છે. બહુ સરસ વાત કૃપાળુદેવના પદમાં આવી છે. શાસ્ત્રની વાત બધી જ વાત કૃપાળુદેવમાં પદ તો હોય જ છે, પણ એમાંથી કાઢવી અઘરી છે. જેને અભ્યાસ હોય એમાંથી એ વાતને કાઢે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. તો આ રીતે અહીંયા 72મી ગાથાની ટીકા અને એના ઉપર ગુરુદેવે આપેલ પ્રવચન, એના બધા અંશો વગેરે આપણે ઘણું બધું સ્વાધ્યાયમાં કર્યું છે. હવે 72મી ગાથાનો ભાવાર્થ આપણે લઈએ. સમયસર ગાથા 72 એનો ભાવાર્થ. પંડિત જયચંદજી ભાવાર્થમાં લખે છે કે આશ્રવો અસૂચિ છે, જડ છે, દુઃખના કારણ છે, અને આત્મા પવિત્ર છે, સૂચિ છે, જ્ઞાતા છે, ચેતન સ્વભાવી છે, સુખ સ્વરૂપ છે. એટલે બંનેના લક્ષણો જુદા છે. એક જડ છે, બીજું ચેતન છે. એક અપવિત્ર છે, બીજું પવિત્ર છે. એક દુઃખનું કારણ છે, બીજું સુખનું કારણ છે. એટલે એ રીતે બંનેના લક્ષણો જુદા છે, અને એવા લક્ષણ જુદા હોવાને કારણે, એવા લક્ષણ ભેદથી બંનેને ભિન્ન જાણીને, બંનેને જુદા જાણીને આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આશ્રવોનો ભેદ જાણ્યા છતાં, આત્મા અને આશ્રવો બંને જુદા છે એમ જાણવા છતાં પણ જો આત્મા આશ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. આ વાત હવે આપણી ઉપર કરી દીધી. પંડિતજીએ સીધે સીધું આપણને કહ્યું કે ભાઈ તું આ બધું જ્ઞાન કરે, આ શાસ્ત્રોનું જ્ઞાન કરે, અને જો તને ભેદ જ્ઞાન નથી થતું, એટલે કે આશ્રવો અને આત્મા જુદા છે એવું અનુભવમાં નથી આવતું, અને તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપનો અનુભવ કરતા કરતા એ આશ્રવોથી જુદો નહીં થઈ જાય, તો પછી સમજવું કે તને આ બધું જ્ઞાન છે તે નકામું છે, એ જ્ઞાન જ કહેવાય નહીં. એટલે અહીંયા આડકતરો અહીંયા અનુરોધ કરવામાં આવે છે. શું? કે તમે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરો છો અને જો તમને ભેદ જ્ઞાન નથી થતું, આશ્રવોને તમે જો જુદા નથી પાડી શકતા, તો પછી એ બધું જ્ઞાન છે તે તમારું જ્ઞાન કહેવાય નહીં, એ માહિતી છે, એ અજ્ઞાન જ છે. અપેક્ષાથી તેને એમ જ કહી દીધું. જ્ઞાન હોય તો પછી આશ્રવો છૂટવા જ જોઈએ. આશ્રવો જુદા છે એવું જો જ્ઞાન થયું, આ ત્રણ પ્રકારે આશ્રવોને ભગવાન આત્માથી જુદા પાડ્યા, અસૂચિ છે, જળ છે, દુઃખના કારણ છે, એ બધું સિદ્ધ કર્યું, સાબિત કર્યું, અને એને એ રીતે ભગવાન આત્માથી જુદા પાડ્યા કે ભગવાન આત્મા એનાથી વિરુદ્ધ પવિત્ર છે, ચૈતન્ય છે અને સુખરૂપ છે. આવું જ્ઞાન થયું છે, અને જો એ જ્ઞાન ખરેખર થયું છે તો પછી પેલા આશ્રવો પ્રત્યેની રૂચિ રહેવી જ જોઈએ નહીં. આશ્રવોથી છૂટવાનું થવું જ જોઈએ. આશ્રવો હોય જ નહીં, આશ્રવોથી નિવૃત્તિ જ હોય. પણ જો આશ્રવોથી નિવૃત્તિ નથી થતી, તો સમજવું કે તમારું આ બધું જે માનવું છે ને એ માત્ર પંડિતાઈ છે, જ્ઞાન જ નથી, અને એને તો અજ્ઞાન કહી દીધું. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અંતાનુબંધી પ્રકૃતિઓનો તો આશ્રવ નથી થતો, પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે, કમકીતી છે, એને આત્માનું સામાન્ય અવલોકન થયું છે કે આ આત્મા, અને એ અવલોકન થયું છે ત્યારે એને આત્મા અનુભવાયો છે, પ્રત્યક્ષ અનુભવાયો છે, અને અનુભવમાં એને એ આનંદનો, અલૌકિક આનંદનો અનુભવ છે, એટલે એવું સમ્યક દર્શન, આત્માનું સામાન્ય અવલોકન કે આ આત્મા, અને આ આત્મા એ કઈ રીતે અનુભવમાં આવે છે કે અલૌકિક, લૌકિક નહીં તેવો, ક્યારે પહેલા અનુભવ્યો ન હોય તેવો અતિન્દ્રિય આનંદનો અનુભવ, જે પ્રત્યક્ષ છે, જે અનુભવ પ્રત્યક્ષ થાય છે, એવું સમ્યક દર્શન, અને એ સાથે આત્માનું જ્ઞાન, આત્માનું જ્ઞાન એવું સમ્યક જ્ઞાન, અને એમાં સમ્યક જ્ઞાનમાં સાથે પરોક્ષપણું પણ છે કે જેણે એ દ્રવ્યશ્રુત દ્વારા અભ્યાસ કર્યો હતો, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો હતો, એ વાતની હવે એને પાકી ખાતરી થઈ જાય છે કે આમ જ છે, મારું સ્વરૂપ બધાથી જુદું છે, એમ એને જ્ઞાન વર્તે છે. એટલે કે જ્ઞાન સમ્યક જ્ઞાનમાં હજી પૂર્ણપણે પ્રત્યક્ષપણું નથી, કેવળ જ્ઞાન છે તે પૂર્ણ પ્રત્યક્ષ છે. એટલે સમ્યક દર્શન, પછી એવું સમ્યક જ્ઞાન, અને પછી સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા. શું શ્રદ્ધા? કે હું ભગવાન આત્મા આવો શુદ્ધ નિર્મળ છું, સિદ્ધ ભગવાન જેવો જ છું, એવી શ્રદ્ધા પ્રગટ થાય, એને આપણે સમકિત કહીએ, અથવા તો કેટલીક વખત આપણે એને સમ્યક દર્શન પણ કહીએ છીએ. એવું સમકિત જેને થાય છે, એને શ્રદ્ધા સાચી થઈ, બધાથી પોતે જુદો ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એ વાત ખ્યાલમાં આવી, અને આ બીજા બધા પદાર્થોથી જુદો છે એટલું જ નહીં, પણ પોતે પોતાને થતા ભાવોથી પણ જુદો છે, પોતાની વર્તમાન પર્યાય છે એનાથી પણ જુદો છે, પોતાના તો શુદ્ધ નિર્મળ ભાવ જ હોય, અને એ વખતે જે પર્યાય શુદ્ધ નિર્મળ થાય પર્યાય, એ જ પર્યાય સાચી નિર્મળ પર્યાય કહેવાય. આવું જેને થયું છે એને પછી એવી શ્રદ્ધા થઈ છે એને પછી અનંત અનુબંધ થાય એવા કર્મ બંધાતા નથી, એટલે કે એને એવા આશ્રવ થતા નથી, એને ક્રોધ માન માયા લોભ એ થતા નથી. એટલે અનંતાનુબંધી કસાય ક્રોધ માન માયા લોભ એની પહેલી ચોકડી એને ગઈ છે, એટલે હવે એને અનંત અનુબંધ થવાના નથી, અનંત કર્મ બંધાવા નથી, અનંત કાળ સુધી એને હવે આ સંસારમાં રહેવાનું નથી. એની અહીંયા વાત કરે છે કે આવો સમ્યક દ્રષ્ટિ જે અવિરતિ છે, અવિરતિ એટલે હજી એને અહીંયા સંયમ આચરણ ચારિત્ર હજી એને નથી. સમ્યક દ્રષ્ટિને સમ્યત્વ આચરણ ચારિત્ર હોય છે, સંકિત આચરણ ચારિત્ર કહો કે સમ્યત્વ આચરણ ચારિત્ર કહો. સમ્યત્વ આચરણ ચારિત્રમાં એ સમ્યત્વના 8 અંગને પ્રગટ કરે છે અને 25 પ્રકારના દોષોને દૂર કરે છે. એવી એની જે દશા છે ત્યારની વાત કરતા કહે છે કે એ અવિરતી છે, એટલે હજી એને વ્રત તપ નથી, ચોથા ગુણસ્થાને હજી એને વ્રત તપ લીધા નથી. સમ્યક્વ આચરણ ચારિત્ર છે એટલે અપેક્ષાથી એને વ્રત છે, છતાં પણ એને વ્રત તપ અંગીકાર કર્યા નથી, 12 વ્રતધારી શ્રાવક થયો નથી, 11 પ્રતિમાધારી શ્રાવક થયો નથી, એટલે એ અવિરતી છે, ચોથા ગુણસ્થાનની દશા છે. તો એવા સમ્યક દ્રષ્ટિ અવિરતી છે એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો આશ્રવ નથી થતો. એ તો વાત આપણે સમજ્યા કે એનું મિથ્યાત્વ તો ગયું, સમ્યક તો પ્રગટ થયું, એટલે શ્રદ્ધાગુણ શ્રદ્ધાગુણની પર્યાય હવે એ સમ્યક થઈ છે, એટલે મિથ્યાત્વ હવે ગયું છે અને એના ફળ સ્વરૂપે એને અનંતાનુબંધી કસાયની પ્રકૃતિનો બંધ પડતો નથી. તો એવા સમ્યક દ્રષ્ટિ અવિરતી ચોથા ગુણસ્થાને કે રહેલા ને જ્ઞાની કેવો કે અજ્ઞાની કેમ એવો પ્રશ્ન કર્યો કે પણ એને અન્ય પ્રકૃતિઓનો આશ્રવ થઈને બંધ થાય છે, માત્ર અનંતાનુબંધી કસાય ગયો છે પણ હજી અપ્રત્યાખ્યાનાવરણીય પ્રત્યાખ્યાનાવરણીય સંજ્વલન એ બધા કસાય તો બાકી રહ્યા છે, કસાયની એ પ્રકૃતિઓ રહી છે, એટલે પછી એવા કર્મનો બંધ તો થાય છે. ચારિત્રની અપેક્ષાએ તો હજી એને કંઈ હજી પ્રગટ કર્યું નથી અને બીજો બધો બંધ થાય છે, એને પણ રાગ થાય છે. તો હવે આ રીતે એને રાગ થાય છે એટલે એને આશ્રવ કહેવાય કે ના કહેવાય, અને આશ્રવ છે તો પછી એ જ્ઞાની થયો કે અજ્ઞાની થયો, પ્રશ્ન કરવાનું કારણ સમજવાની વાત છે. આ છોકરા આવો પ્રશ્ન લીધો એમ તો એને શું સમજવું. હવે ફરીથી પ્રશ્ન વાંચીએ એટલે બરાબર સમજાશે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને છે તેને મિથ્યાત્વ ગયું છે, એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આશ્રવ નથી, એવો આશ્રવ તો થતો નથી, પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે, તો તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની. અને કર્મની બીજી ઘણી પ્રકૃતિઓનો બંધ પડે છે, કર્મની 148 પ્રકૃતિ એમાં કેટલી ગઈ, એટલે એ રીતે જોઈએ તો બીજી બધી પ્રકૃતિનો તો એને બંધ પડે છે, તો તેને શું કહેવો. એટલે એને આશ્રવ તો છે જ, કર્મની પ્રકૃતિનો બંધ પડે છે એનો અર્થ થયો કે એને આશ્રવ છે, તો એ આશ્રવ સહિત છે તો એનું આ જ્ઞાનને શું કહેવું, એ એના જ્ઞાનને જ્ઞાન કહેવું, અને જો એના જ્ઞાનને જ્ઞાન કહીએ તો એ જ્ઞાની થયો, અને જો અજ્ઞાન કહીએ કેમ કે જે આશ્રવ છે તો શું કહેવું, એટલે આવો પ્રશ્ન કર્યો છે. એનું સમાધાન છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે તે જ્ઞાની જ છે, કારણ કે તે અભિપ્રાય પૂર્વકના આશ્રવોથી નિવર્ત્યો છે. એના અભિપ્રાયમાં હવે આશ્રવો તરફ કોઈ રૂચિ નથી. આશ્રવ શું છે? શુભ ભાવ અશુભ ભાવ, જેને કારણે બંધ પડે છે, પુણ્ય અને પાપના બંધ પડે છે, એવા શુભ અને અશુભ ભાવ છે એના પ્રત્યેનો એનો અભિપ્રાય એનો અભિગમ કેવો છે? તો કે મારા નથી, મારા એટલે આત્માના નથી, હું ભગવાન આત્મા એનાથી તદ્દન જુદો છું, અને એ મારા નથી, એ મને લાભ કરતા નથી, એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. એ મારામાં કોઈ એવા ગુણને કારણે થતા નથી, એટલે કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે થાય, અને એમ નથી થતા તો પછી મારા નથી, એ મારાથી જુદા છે. થાય છે છતાં પણ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે કે હું કેવો છું, બસ એને જે જુએ છે. હું શુદ્ધ ત્રિકાળી નાયક છું. વર્તમાન પર્યાયમાં મલિનતા ભલે રહી, વર્તમાન પર્યાયમાં મલિનતા ભલે રહી, પણ એ મલિનતા કંઈ મારામાં વ્યાપતી નથી, એટલે શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મામાં વ્યાપતી નથી, એ બધું ભિન્ન રહે છે. પૂર્વે જે કર્મો થયા છે, બંધાયા છે, એનો ઉદય આવતા એવા સંયોગો આવે છે, અને પુરુષાર્થની નબળાઈ વર્તે છે, અથવા તો મારા પ્રમાદને કારણે હજી મને એવા આશ્રવ થાય છે, પણ એ આશ્રવ રૂપે હું નથી, મને એની સાથે કોઈ સંબંધ હોવો જ જોઈએ નહીં, હું તો ભગવાન આત્મા છું, આવી એને શ્રદ્ધા હોય છે. એટલે એના અભિપ્રાયમાં શું છે, આશ્રવો છે છતાં પણ એ આશ્રવોથી પોતે જુદો છે એમ સતત રહે છે, એમ સતત ભાન રહે છે, કેમ કે પોતે પોતાને ભગવાન આત્મા ત્રિકાળી નાયક માને છે, એમ જ અનુભવે છે. પર્યાયને એને ગૌણ કરી છે, દ્રવ્યને એને મુખ્ય કર્યું છે, હું આ છું, પછી પર્યાય જે થાય તે થાય, અને એ પર્યાયનું એને લક્ષ્ય છોડ્યું છે અને દ્રવ્યનું લક્ષ્ય કર્યું છે. દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય તરફ રહે છે કે મારું દ્રવ્ય તો આ છે, અમે તો આ છીએ. સોગાણીજીને સમ્યક દર્શન થયા પછીથી જ્યારે વાત કરતા, જ્યારે પત્ર લખતા, તેમાં આ વાત આવતી કે અમે તો ત્રિકાળ શુદ્ધ છીએ, પર્યાયને જેમ થવું હોય તેમ થાય, ભલે કેવળ જ્ઞાનની પર્યાય થાય, અમને શું છે, પર્યાયથી પોતે જુદા છે, એ શુભાશુભ ભાવથી પોતે જુદા છે, એવું એ સતત અનુભવતા હતા. એટલે સમ્યક દ્રષ્ટિને એવું સતત અનુભવમાં જ રહે છે, એ વાત વિસરાતી નથી, એ ભૂલાતી નથી, એને યાદ કરવાની જરૂર પડતી નથી. આપણે મનુષ્ય થયા છીએ કેટલા વખતથી, 50-60 વર્ષથી, છતાં પણ આપણને એમ ભૂલાય છે કે આપણે મનુષ્ય નથી એમ થાય છે, એવું તો થતું નથી. મનુષ્ય પણ ભૂલાય છે, ઊંઘમાંથી ઉઠાડીએ તો એમ ભૂલાય છે એમ કે હું મનુષ્ય નથી, એવું થાય છે, નથી થતું. 50-60 વર્ષમાં પણ, હવે 50-60 વર્ષની ક્યાં વાત રહી, 10 વર્ષના 8 વર્ષના બાળકને પણ એ તો વણાઈ ગયું છે કે પોતે મનુષ્ય છે, એને એમ નથી થતું કે પહેલા જે તિર્યંચ હતો કે દેવ હતો તો એ દેવ છે, એવું નથી થતું. એટલે એનો અર્થ શું થયો કે થોડા ટૂંકા સમયની અંદર પણ જ્યારે આપણને આ વાત વણાઈ જાય છે, તો પેલા સમ્યક દ્રષ્ટિને જ્યારે આત્માનો અનુભવ થયો છે અને સાચા સ્વરૂપનું ભાન થયું છે, એવું સ્વરૂપ અનુભવ્યું છે, તો એ પછી એને સહજ થઈ જાય છે કે પોતે આત્મા જ છે, બીજું કંઈ નથી, સિદ્ધ સમાન શુદ્ધ આત્મા જ છે, વર્તમાન પર્યાય ગમે તે હોય. આપણે નાટકમાં વેશ ભજવતા હોઈએ ત્યારે ભૂલી જઈએ છીએ કે ભાઈ હું ડોક્ટર રમેશ છું, એવું તો ભૂલાતું નથી. કોઈ એવું પાત્ર ભજવવાનો આવ્યું, ડ્રામા કરતા હોય અને ડ્રામામાં એક પાત્ર ભજવીએ, તો એ વખતે એ સતત યાદ રહે છે કે હું આ છું, ભૂલાઈ જાય છે, નથી ભૂલાતું. ભલે ને ગમે તે ડાયલોગ બોલતા હોઈએ, ગમે તે કરતા હોય, તો પણ ભૂલાય છે, નથી ભૂલાતું. એવી રીતે સમ્યક દ્રષ્ટિને પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, ત્રિકાળી નાયક છે, એ વાત કંઈ એને યાદ કરવી નથી પડતી, તો સહજ છે, તો છું જ હું. વર્તમાનમાં છે એ તો ક્ષણિક છે, વર્તમાનમાં છે એ તો વેશ છે, એ તો નાટક છે, એ તો ડ્રામા છે. એટલે એનો અભિપ્રાય કેવો થયો, અભિપ્રાયમાં આશ્રવો પોતાથી જુદા છે અને આશ્રવ થાય છે છતાં પોતે એનાથી ભિન્ન થઈ જાય છે, એ વાત છે. કોને, સમ્યક દ્રષ્ટિને. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે, કારણ કે તે અભિપ્રાય પૂર્વકના આશ્રવોથી નિવર્ત્યો છે. તેને પ્રકૃતિઓનો જે આશ્રવ તથા બંધ થાય છે, કર્મની પ્રકૃતિ બંધાય છે, તે અભિપ્રાય પૂર્વક નથી, એટલે એમાં પછી એવો બંધ પણ પડતો નથી, નબળો બંધ, એટલે અનંતાનો બંધી કસાય ગયો એમ આપણે જે કહીએ છીએ, એ આ કારણ, એને પછી એવો બંધ નથી પડતો. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે, પરદ્રવ્ય મારું એ ભાવ ચાલ્યો જાય છે, બીજું દ્રવ્ય મારું, અરે આ ભાવ થાય છે ને પરના લક્ષ્ય તથા ભાવ, એને પણ સમકીતી એમ માનતો નથી કે મારા છે. ક્ષણિક ક્યારેક એ બોલી જાય કે આ અમે આમ ને અમે આમ આમ બોલે, પણ અંદર માન્યતામાં નથી, માન્યતામાં નથી. એ તો ડ્રામામાં આપણે પણ બોલી જઈએ કે હું રાજા છું, હું ચક્રવર્તી છું, બધું બોલીએ ને બધું એવું જ બરાબર કરીએ, તેથી શું થઈ ગયું, અંદરમાં એ હોતું નથી, એક મિનિટ પછી આપણે તો સમજીએ કે ભાઈ આપણે તો ડોક્ટર રમેશ થયા છીએ, તો ડોક્ટર રમેશ છીએ, આ તો બધું મુકુટ પહેરી અને ચક્રવર્તી નો વેશ ભજ્યો અને બોલી ગયા, ડાયલોગ બોલી ગયા, એથી શું થયું કે થોડા ચક્રવર્તી છીએ આપણે, કે ભિખારીનો વેશ ભજવતા હોય તો થોડા ભિખારી થઈ જઈએ છીએ, હે ડ્રામાની અંદર ભિખારીનો વેશ ભજવીએ તો પછી ભિખારી થઈ જઈએ, આપણે પોતે જે છીએ તે જ માનીએ છીએ. અહીંયા એ વાત લીધી છે કે એને અભિપ્રાયમાં શું છે, અભિપ્રાયમાં કોઈ પદાર્થ પોતાનો લાગતો નથી, એની આસપાસમાં જે સંયોગો આવ્યા છે એ સંયોગોનો એ કરતા કે સ્વામી થતો નથી, એ મેં કર્યા છે એમ માનતો નથી, હું જોબ કરું છું માટે મને પૈસા મળે છે એમ એ માનતો જ નથી, પૈસા પૈસાને કારણે આવે છે, પરદ્રવ્ય જુદું છે, એનો હું સ્વામી નથી અને હું આ જોબ કરું પરના કાર્યો કરું એ કરવા વાળો હું નથી, એમ એને દરેક જગ્યાએથી સ્વામિત્વ છૂટી ગયું છે, એ પરદ્રવ્યનો પરભાવનો સ્વામી થતો નથી, પરના લક્ષ્ય થતા ભાવનો સ્વામી થતો નથી, માટે જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ બંધ થાય છે તેનું સ્વામી પણ નથી. હજી ચારિત્ર મોહનીયના ઉદય વર્તે છે, પૂર્વે એવા કર્મ બાંધ્યા છે, એટલે એવા ઉદયને કારણે એને આશ્રવને બંધ થાય છે. એટલે ઉદયને કારણે આશ્રવને બંધ થાય છે એનો અર્થ શું છે, તો ઉદયને કારણે તો સંયોગ આવે છે પણ પોતાની જેવી દશા છે, જેવી ઉત્કૃષ્ટ દશા છે એ પ્રમાણે એને બંધ પડે છે. ઉદય જેવા છે એ જ પ્રમાણે જો બંધ પડતો હોય તો કોઈ છૂટી શકે જ નહીં, એમ કહેવાનો આશય નથી, એમ કહેવાનો આશય નથી. આ વાતને ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે, જરા આપણે એ વાત પણ લઈ લઈએ સાથે સાથે. એટલે અહીંયા તો કહે છે કે અભિપ્રાયમાં તો એ આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, એટલે એ જ્ઞાની જ છે, એ વાતને અહીંયા લઈ લીધી. જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે મિથ્યાત્વ સંબંધી બંધ જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે. હવે આ વાતની પહેલા અહીંયા એક વાત બીજી લેવાની છે, આપણે લઈએ. ગુરુદેવે સરસ રીતે કહ્યું છે આપણને, હા, કે યોગ્યતા અનુસારની વાત હતી ને, કે રાગનું સ્વામી પણ છૂટી ગયું છે, માટે જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ બંધ થાય છે તેનું સ્વામીપણું નથી. ઉદય અનુસાર એટલે ઉદય હોય છે, તેનો ઉદય કર્મનો ઉદય, પૂર્વના કર્મનો ઉદય આવ્યો છે, પણ પોતાની યોગ્યતા પ્રમાણે આશ્રવ થાય છે. ઉદય અનુસારનો અર્થ એમ નથી કે ઉદય એવો તીવ્ર આવ્યો છે તો એ જ પ્રમાણે એટલો એને આશ્રવ થઈ જાય એમ નહીં, પણ એનો અનુસાર, ઉદય અનુસારનો અર્થ ગુરુદેવ અહીંયા કહ્યો છે, પણ પોતાની યોગ્યતા પ્રમાણે આશ્રવ થાય છે. ઉદય છે તે પ્રમાણે જ આશ્રવ બંધ થાય એમ નહીં, એમ બિલકુલ નથી, નહીતર તો પછી શું થાય, છૂટવાનું બને જ નહીં, છૂટે જ નહીં. ઉદય હોય, ગમે તેવો ઉદય હોય, છતાં પોતાની ઉપાદાન યોગ્યતા અનુસાર આશ્રવ થાય છે. આ વાત મહત્વની છે, એનું અત્યારે ઉપાદાન કેવું છે, જેટલી એની શુદ્ધતા થઈ છે, અશુદ્ધિ ઘટી છે, એ પ્રમાણે એને આશ્રવ થાય છે. ઉપાદાન યોગ્યતા, ઉપાદાન કેવું છે, કેટલી શુદ્ધિ છે, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને, સમ્યક દ્રષ્ટિ પાંચમા ગુણ સ્થાને, સમ્યક દ્રષ્ટિ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને, આ બધા સમ્યક દ્રષ્ટિ જ છે. તેરમા ગુણ સ્થાને પહોંચે છે તો પણ એ સમ્યક દર્શન તો છે જ, એ કંઈ જતું જ નથી, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો બધાની એ યોગ્યતા જુદી જુદી છે, અને એ યોગ્યતાની વાત કરી છે કે ઉપાદાનની યોગ્યતા અનુસાર કર્મનો બંધ પડે છે. ઉપાદાન અત્યારે કેટલું શુદ્ધ છે, અશુદ્ધતાના અંશ કેટલા અને શુદ્ધિના અંશ કેટલા, એ પ્રમાણે એને એ બંધ પડે છે. એટલે એમ અહીંયા કહેવામાં આવ્યું ને કે ઉદય અનુસાર, એટલે ઉદય અનુસારનો અર્થ આ રીતે સમજવાનો થાય છે. અને એના પછીની છેલ્લી વાત જે છે એ વાત છે, એને પણ આપણે લઈ લઈએ, કે પોતાના પુરુષાર્થની મદતાથી જ્ઞાનીને રાગ થાય છે પણ રાગનો તેને અભિપ્રાય નથી, અભિપ્રાયમાં તો તે આશ્રવ બંધથી સર્વથા છૂટવા ઈચ્છે છે, તેથી તે જ્ઞાની જ છે. હવે છેલ્લી વાત આવે છે કે જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે. શાસ્ત્રમાં એવી વાત આવે છે કે જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને પણ એ જ્ઞાની છે, એને બંધ થતો નથી, એની વાત શું છે, એનું અહીંયા સમાધાન આપ્યું છે, એક્સપ્લેનેશન આપ્યું છે કે એમ કેમ કહેવામાં આવે છે. તો કે મિથ્યાત્વ સંબંધી બંધ જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે, એટલે કહેવા ધારેલો છે. વિવક્ષિત છે એટલે એ કહેવામાં આવ્યો છે. શું? કે મિથ્યાત્વ સંબંધી બંધ એ અનંત સંસારનું કારણ છે, અને એવું અનંત સંસારનું કારણ મિથ્યાત્વ એ તો ગયું છે એટલે એ નથી, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે. અવિતિ આદિથી બંધ થાય છે એટલે હજી એને વ્રત તપ લીધા નથી એટલે બંધ થાય છે, પણ એ બંધ જે છે તે કેવો છે, એ અલ્પ છે, અલ્પ સ્થિતિ અનુભાગ વાળો છે, સ્થિતિ અને અનુભાગ પણ અલ્પ છે, દીર્ઘ સંસારનું કારણ નથી, તેથી તેને તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી. એ બંધ જે થાય છે એને મુખ્ય નથી લેવામાં આવ્યો. મુખ્ય બંધ કયો? મિથ્યાત્વને કારણે. મિથ્યાત્વને કારણે જે બંધ પડે છે કેવો છે? અનંત, અનંત સંસારનું કારણ છે, અનંતાનુબંધી છે. એટલે મિથ્યાત્વ સહિતના બંધ જે છે એની વાતને મુખ્ય કરવામાં આવી છે કે એ વાતને તમે પકડો. મિથ્યાત્વ ગયું છે તો હવે જે બંધ પડે તો હલકા નબળા બંધ પડશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે અનંત સંસાર ગયો છે એટલે એને નાના પ્રકારે જે બંધ પડે છે એ દીર્ઘ સંસારનું કારણ નથી, માટે એને પ્રધાન ગણવામાં નથી આવ્યો. એને ગૌણ કરી અને અહીંયા એમ કહેવામાં આવ્યું કે એને અનંતાનુબંધીનો બંધ પડતો નથી, માટે એ અપેક્ષાથી નાનીને બંધ નથી એમ કહેવામાં આવે છે. રાગ થાય તે સંસારનું કારણ છે, પણ જ્ઞાનીને તે રાગ દીર્ઘ સંસારનું કારણ નથી, તેથી તેને પ્રધાન ગણ્યો નથી. અને બીજી રીતે પણ એક વાત લેવી છે અહીંયા, કે છે કે અથવા તો આ પ્રમાણે કારણ છે કે જ્ઞાન બંધનું કારણ નથી. જ્ઞાન થાય તો જ્ઞાન કંઈ બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું, અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. અને જ્ઞાન છે તો જ્ઞાન બંધનું કારણ નથી. તેમાં ચારિત્ર મોહ સંબંધી કંઈક વિકાર છે, પણ એનો એ સ્વામી થતો નથી, એટલે એ જ્ઞાની છે અને જ્ઞાનીને બંધ નથી. કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે એ બંધની પંક્તિમાં છે, અને જ્ઞાન છે તે જ્ઞાનમાં છે. વિકાર છે તે એનાથી જુદો છે, અને એ રીતે આ વાતને અહીંયા સિદ્ધ કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 72મી ગાથા પૂરી થઈ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે વરતે જયતે